संभवभेदन सुख संपत् करुणानिकेतन व्रतदान तप क्रियाफल सहजानंद गुरु हरे पूर्ण पुरुषोत्तम नारायणाय अक्षरधामाधिपतये राजाधिराजाय सर्वावतारि सर्वोपरि श्री स्वामी नारायणाय भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमः। सर्वाधार सर्वनियंत्र महाकरुणा निधान प्राण प्रिय प्राणनाथ प्रिय सुख कर दुख हर शिखन श्याम महाराजाय नमो। एकाकी वनवासी कंद फूल फलासी महादयालु बाल मुनि श्री नीलकंठ वर्णी राजाय नमो। सदानंदाय आनंद हनुमूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो। एतादृश हरि अखंड धारकाय सद्गुरुवर्याय अस्माकं गुरुवे परमदासमूर्तये साधुसेवकाय अखंड हरि रूप निमग्नाय श्री गोपालानंद स्वामी नमः। हरि गुरु तुल्य साधुता मूर्ति श्री मुखानंद मुनये नमः। पंडित प्रवराय श्री नित्यानंद मुनये नमः। हरि सखी ब्रह्मानंद स्वामी गुणातीत गुणातीतानंद स्वामी प्रेम सखी प्रेमानंद स्वामी स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने नमो। विवेक मूर्ति आनंदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने नमो। सर्व परमहंसे नमो नमः। ग्रंथ लेखक आधारानंद मुनि ग्रंथ श्रोत्रु भक्तरा दादा खाचराय च नमो। मम वक्षदात्र गुरुवर श्री आधारमण स्वामी ने नमो। प्रकट सर्व सद्गुरुभ्यो नमो नमः। प्रकट सर्व सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो। विक्रम संवत 2073 भाद्रवा 32 शनिवार तारीख 9/9/2017 कुंडल धाम भजन हॉल। आज चौथु श्राद्ध छे। आज लाडुदान बारोट नी कथा आवे छे जेने आपणे हरिना प्रिय सखा ब्रह्मानंद स्वामी एवा नाम थी ओळखे छे। जे विश्वना अजोड कवि हता भगवान श्री हरि गढ़पुर मां रोकाणा छे। एवा अरसामां लाडुदान गढ़वी त्यां गढ़पुर आवे छे। आ ग्रंथમાં આ રીતે છે। ભાવનગર થઈને આવ્યા હતા એવા અન્ય ગ્રંથોમાં લખાણ છે। શ્રીહરિને જોતા જ તેમને સમાધિ થઈ ગઈ। સમાધિમાં તેઓ બદ્રિકા આશ્રમમાં ગયા। બદ્રિકા આશ્રમમાં એમને નર ઋષિના દર્શન થયા, ભગવાન નારાયણના નાના ભાઈ નર. તેમણે લાડુદાન ગઢવીને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા. ત્યાં ઘણા બધા ઋષિ મુનિઓ છે બેઠા, અને નર ઋષિએ શ્રીહરિના ચરિત્રો સંભળાવ્યા છે, અને લાડુદાન પાસેથી કંઈક સાંભળ્યું પણ ખરું. સૌ રાજી થયા. પછી ભગવાન નારાયણ અહીંયા જે બોલે છે એ થોડું સુજ્ઞ શ્રોતા ધ્યાન દઈને સાંભળે. અગર આપને કામ લાગે તો સેવ કરજો હૃદયમાં. કઈ જીવનમાં સમજણમાં બદલાવ કરવા જેવું લાગે તો સારી તક છે. આમાંથી તમને એવું લાગતું હોય કે આપણે થોડુંક આ કથામાં આવ્યું એવી રીતે સમજીએ તો સારું, અને એમ સમજતા જ હો તો કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. અગર આ જે કથા અત્યારે આવી રહી છે એને અનુસાર આપની સમજણ ન હોય, થોડીક બાદવાળી હોય, બદલવા જેવી લાગે તો બદલી શકો છો, કારણ કે કથા સાગરની છે, મારા ઘરની નથી. આ ગ્રંથની કથા છે. નારાયણ બોલત ભયે સુનો નર તુમ ભ્રાત. રામાનંદ સ્વામી બેઠા છે ત્યાં, લાડુદાન ગઢવી સમાધિ ગયા છે એ બેઠા છે, બીજા ઋષિ મુનિઓ પણ છે, અને નારાયણ નરને ઉદ્દેશીને વાત કરે છે. તો બીજા મુનિઓને પણ ઉદ્દેશીને વાત સભામાં કરે છે એટલે હોય જ, અને સાંભળવા જેવી આ ખાનગીમાં ખાનગી વાત છે. આવી વાતો સામાન્ય લોકો જાણતા નથી એવી વાત છે. લાડુદાન ગઢવીને સમાધિ થઈને એણે ત્યાં જે વાતચીત સાંભળી એ વાતચીત એમણે સમાધિમાંથી જાગ્યા પછી જે આ સત્સંગમાં કરી, અને એ વાત આધારાનંદ સ્વામી આ ગ્રંથમાં લખી છે. તમને સાચી મનાય તો માનવી, ન મનાય તો તમારી માનવી. નથી આમાં નારાયણ ભગવાનનો કોઈ આગ્રહ નથી, બ્રહ્માનંદ સ્વામીનો કોઈ એટલે કે લાડુદાન ગઢવીનો આગ્રહ નથી, કાંઈ આમાં શ્રીજી મહારાજનો આગ્રહ નથી, કાંઈ એવો આગ્રહ ગ્રંથકાર આધારાનંદજીનો કે નથી, આ ગ્રંથના વક્તા તરીકે અત્યારે જેને કાંઈ અત્યારે સેવા મળી છે એ જ્ઞાન જીવનનો આગ્રહ, કોઈનો આગ્રહ નથી. તમારા ઉપર ડિપેન્ડ કરે છે, આપ ઉપર છો. સુન લીજીએ કે ઇધર એસા લિખા હૈ. નારાયણ બોલત ભયે સુનો નર તુમ ભ્રાત. હે મારા ભાઈ નર, સાંભળો. અવતાર અનંત હી ભયે એસી ન સુની કો બાત. લાડુદાન ગઢવીએ જે કઈ એને ગઢપુરમાં જોયું એ વાત એને કઈ કરી, કઈક એને સાંભળ્યું તું એ બધી વાત એને બદ્રિકાશ્રમમાં કરી, એટલે નારાયણ કહે છે કે ભાઈ નર, ધરતી ઉપર અવતાર તો અનંત થયા, અનંત થયા આજ દિન સુધી, પણ ભાઈ, એ મારે ભાઈ, આવી વાત આપણે સાંભળી નથી કે જે હમણાં હમણાં સ્વામિનારાયણ નામથી પ્રભુ પ્રગટ થયા છે અને ગઢપુર વગેરેમાં જે કાંઈ આ લોકમાં લીલા કરી રહ્યા છે, અજબ ગજબ સી લીલા, આજ દિન સુધીના અવતારોમાં ક્યાંય નથી સાંભળી. ભાઈ નર, હા તો અજબ ગજબ વાત છે. હવે એમને ખબર બધી એટલે એ માર્કિંગ કરી શકે, હવે મને તમને તેટલી બુદ્ધિ જ ક્યાં છે. આ એક અવતાર છે એટલે એને એ બધી ખબર હોય, આ એમના ક્ષેત્રની વાત છે, એમને ટચ થતી એમના સંબંધી વાત છે, એટલે એને જાણ હોય ખરું ને. અવતાર અનંત હી ભય મગર એસી ન સુની કો બાત, અવતાર અનંત કારણ યહ અક્ષરપતિ અવિનાશ. પોતે પોતે એનો ખુલાસો કરે છે. એનું કારણ એ છે નર કે અવતારો અનંત છે, એનું કારણ અવતારી એક છે, અક્ષરપતિ અવિનાશ. શ્રી પુરુષોત્તમ પ્રગટે અધર્મ કે કરણ નાશ, એ જે શ્રી પુરુષોત્તમ એ આજે ધરતી ઉપર પ્રગટ થયા છે, જે કોઈ એક કહેવાય છે એ. અને એને લઈને આવી આશ્ચર્યકારી વાત આજે ધરતી ઉપર અનેકને અનુભવાઈ રહી છે. ક્યાં ચર્ચા ચાલે છે? બદ્રિકા આશ્રમમાં. કોણ ત્યાં છે? રામાનંદ સ્વામી પણ બેઠા છે, અને લાડુદાન ગઢવીનું શરીર ગઢપુરમાં છે, એનો આત્મા બદ્રિકા આશ્રમની આ સભામાં ઉપસ્થિત છે, અને એ આ બધું જોવે સાંભળે છે. આવી ગઈ ને વાત ધ્યાનમાં? તબ બોલે મુનિ તેહી જોઈ. જ્યારે નારાયણ ભગવાને આ બદ્રિકા આશ્રમની સભામાં આવી વાત કરી ત્યારે મુનિ બોલ્યા. હવે મુનિ શબ્દ છે, તમારે જેને લેવા એને લઈ લો. નર મુનિઓ કહેવાય, ત્યાં ઉપસ્થિત મુનિઓ કહેવાય. એમણે નારાયણ ભગવાનની સામે થોડીક આમ નારાયણ ભગવાનની વાતને નહીં સ્વીકારતા હોય એવી વાત કરી કે તમે જે વાત કરો છો એ ખબર નહીં તમે કયા એંગલથી કેવી રીતે કરો છો. એમને વાત થોડીક અપસેટ થઈ, આમ સેટ ન થઈ આ વાત. એટલે એ કહે છે કે હમ જાનત તુમ હો સોઈ. અમે તો એવું સમજીએ છીએ એ સ્વામિનારાયણ જે તમે કયા એ તો તમે જ છો ને. હમ જાનત તુમ હો સોઈ, હે તો તમે જ છો, આવું એને કહ્યું. એટલે ઓલી વાત એને ન ગમી કે અવતાર અનંત છે અમારા જેવા, અને અવતારી એક જે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે એ અત્યારે પ્રગટ્યા છે અધર્મનો નાશ કરીને ધર્મ સ્થાપન કરવા. તો કે નહીં નહીં, તમે જ પ્રગટ્યા છો ને, તમે જ છો ને જે છો, એ આવી કેમ વાત કરો છો? અવતાર અને અવતારી આવું કેમ બોલ્યા? તબ બોલે નારાયણ દેવા હમ જૈસે સો અનંત હેવા. ત્યારે નારાયણે કીધું કે મુનિ અમારા જેવા અનંત છે, અનંત કુછ ડિફરન્સ હૈ, કુછ હૈ. હમારા દિમાગ મેં યે બાત આયે ના આયે મગર કુછ હૈ, વરના એસી બાત શાસ્ત્ર મેં ક્યું લિખી જાય. તબ બોલે નારાયણ દેવ હમ જૈસે સો અનંત હૈ એવ, એહી સમ ઔર ન કોઉ કહાવે. આદ્ય નારાયણ એક રહાવે, આદ્ય નારાયણ એક રહાવે. આમાંય તમને સમજાય એવું છે ને? ક્યાં અમારા જેવા અવતારો તો અનંત છે, અનંત મુનિ એહી સમ ઔર ન કહું, એના સમાન બીજો કોઈ નથી. મતલબ આદિ નારાયણ એક જ છે, એક જ, અને એ છે સિર્ફ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ, જે હાલ સ્વામિનારાયણ નામથી ધરતી ઉપર પ્રગટ થયા છે. આવું હાવ ચોખ્ખું નોખું પાડી દીધું. તમારી મરજી, તમારા પછી કેટલાક કારણો હોય છે કે આવું નોખું નહીં બોલવું, નહીં સાંભળવું, નહીં સ્વીકારવું, એના અંગત કારણો હોય. કંઈક કેટલીક ખોટ જાતી હોય, જો આવું કંઈક નોખું બોલો, સમજો, લખો તો, એટલે એ ન કરી શકો, કાંઈ વાંધો નહીં. પણ અહીં આવું છે, यही सम अरण को कहा आद्य नारायण एक रहा। वचनामृत वाक्य बोलू तो एवं छे के एने बीजा अवतार जेवु पण न जाने। वचनामृत में एक वाक्य छे के तमने मळ्यो जे प्रगट स्वरूप एने बीजा अवतार जेवु पण न जाणू। आनो अर्थ ए के तमे हरखा को ए महाराज ने इष्ट नथी एने पसंद नथी। अवतार ने अवतारी ने हरखा को एक को कई भेद ज न समझो कि भेद न पाड़ो न समझाओ ए आ बजू जोता बरोबर नथी। पछी एवं ज कई हाँकू पड़त हो तो एना कारणों कई अलग हो तम बदा समझे हो थोड़ी कोई समझाई जाए बहु जाजी नहीं जरूर नहीं। पण क्यांक अहंता ममता में फिट थी गया हो तो केवु थाय वात हारी लागे अंदर थी स्वीकाराय पण खरी पण बहार थी बोलाय नहीं कोई कहवाय नहीं एवी कफोड़ी स्थिति में ठेठ छेला श्वास सुधी आपणे जीवी जावू पड़े। ए तो हलवाई गया हवे एनु करवू हूँ एमां बस सुधारो न थाय आल्या कर आपणे ए समझीए के आ फिट छे આના કાન ખુલ્લા છે સાચું સમજવામાં આના બન છે એહી સમ ઓરન કોવ ખુદ નારાયણ ઋષિ બદ્રિકા આશ્રમમાં એમ કે છે કે એ પુરુષોત્તમ નારાયણ જેવો બીજો કોઈ છે જ નહીં ભાઈ નર સુનિયે મુનિ આદ્ય નારાયણ એક રહાવે इहां ये आवत नहीं को वारा कलयुग हो गया अनंत अपारा। ये अक्षर धामाधिपति पूर्ण पुरुषोत्तम नारायण जे एक ज छे आया क्यारे लगभग न थावता अनंत कलयुग छई गया। वैराट नारायण ना 50 वर्ष पूरा थी गया एमनी 100 वर्षनी आवरदा विपरार्ध काल एटले आपड़ा जेटला 50 वर्ष नहीं एना मापना एमा एक परार्ध काल पूरो थी गयो अने द्वितीय परार्ध शुरू थयो एटले के 51 वर्ष आपणे पछी एक परार्धना आपणे रीते 50 वर्ष कर्या अने बे परार्धना आपणे 100 वर्ष कर्या एटले के एनो 51 वर्ष એનો પહેલો જ દિવસ બેસતું વર એ બરોબર 1.5 પોર ચડ્યો સૂરજ એનો એટલે 10:30 કેટલા ત્યારે છપૈયામાં અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા। વાત આમ છે હવે એમના 50 વર્ષ એમાં કેટલા કળિયુગ ગયા અને આ 1.5 પોરમાં કેટલા ગયા તો 1.5 પોરમાં 27 કળિયુગ ગયા અને આગલા કેટલા ગયા તો 1,82,50,000 કળિયુગ ગયા। 1,82,50,000 એ એના 50 વર્ષના કળિયુગ ગયા અને આ 1.5પોરના 27 એટલે 1,82,50,000 ને 27 કળિયુગ ગયા ત્યાં સુધી ભગવાન નારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં એમ કે છે કે અક્ષરધામાદિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા નથી આદિ નારાયણ। કલયુગ હો ગયે અનંત અપારા ઇહા એ આવત નહીં કોઈ વારા જબ કોઈ કાજ કરન મહા આવે। જ્યારે કોઈ કઈ મહાકાર્ય કરવાનો પ્રસંગ આવી જાય તબ હમ મે રહી સો કર જાવે ત્યારે એ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમારા જેવા અવતારોમાં આવીને સામર્થ્ય આપીને એ કામ કરી નાખે છે એની પાસે કરાવી નાખે છે પણ એ પોતે સાક્ષાત ક્યારેય લગભગ આવતા નથી। આપે રખત નહીં સિર પર ભારા એ પોતે પોતાના માથે ભાર નહીં રાખતા आपे है करता रहवत न्यारा। हे पोते करता छे, सर्व करता, परंतु અમારામાં આવીને કરી જાય છે અને પોતે રહેવત ન્યારા, એ પોતે અલગ રહે છે, પોતે અલગ રહે છે, અમારામાં આવીને કામ કરી જાય છે પણ એ અલગ રહે છે। સમજાય તો સમજો, નહીતર આપણે કઈ જબરજસ્ત પરાયને કઈ છે, કઈ લખ્યું છે હું વાંચું, શાયદ આપણે ગમે ન ગમે, ઇસમે હમ ક્યા કરે, ઇસમે અમારા કોઈ દોષ નહીં। પોતે જુદા રહે છે, સર્વ કરતા હોવા છતાં અકર્તા રહે છે, અને અમને કરતા તરીકે એ પોતે યશ આપી દે છે। અમારામાં આવીને કામ્ય કરે છે પાછું, સમજી લેજો, પણ એ અમારા ખાતે નોંધાવી નાખે છે અને પોતે અકર્તા ને ન્યારા રહે છે। એ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ અત્યારે ધરતીમાં જન્મા છે એમ કે પ્રગટ છે। અકલ કલા ઇનકી કહાવે ભાઈ નર, અકલ કલા ઇનકી કહાવે, ઇનકી કલા કોઈ જાન ન પાવે, કોઈ જાણી ન શકે એની કલા। હમકુ અગમ હે ઓર ક્યા બાત, ભાઈ નર હમકુ અગમ હે, એ આપણને અગમ છે, એ પુરુષોત્તમ નારાયણની કળા લીલા આપણને અગમ છે, આપણને, આપણે એના અવતાર ગણાઈએ છીએ, આપણી મંદિરોમાં સ્થાપનાઓ હોય છે, આપણને અગમ છે। ઓર ક્યા બાતા, બીજાની શું વાત કરવી, એને શું ખબર પડે, આપણને જ પડતી। મરજી મે ઇનકી હમ રહાતા, આપણે તો એમની મરજીમાં રહીએ છીએ, તોય પણ એમની બધી કળા જેમ છે એમ આપણે નહીં જાણી શકતા। ઓર ક્યા, બીજાને શું વાત,
ઇનકો હુકમ હમ ન તોરે,
ભાઈ એનો હુકમ આપણાથી ન તોડાય। મોટા ભાઈ નાના ભાઈને સમજાવે છે, નારાયણ નરને સમજાવે છે કે નર,
ઇનકો હુકમ હમ ન તોરે, હમાર વિચાર સો તોરે જોરે,
અને આપણો વિચાર તો એ તોડી નાખે, ને તૂટી ગયેલો હોય તો જોડી દે, પણ એનો સંકલ્પ એને કરવા ધાર્યું હોય, એની જે ઈચ્છા હોય તે ભાઈ આપણા જ ન તૂટે, ફેરફાર આપણા જ ના થઈ શકે, એમ કરવું જ પડે મારે તારે બે।
ઇનકો હુકમ હમ ન તોરે, હમાર વિચાર સો તોરે જોરે, ઇનકી મરજી ત્યાં લગ હમહી, સબ જગ માનત હે તબ હી।
ભાઈ નર, એ પુરુષોત્તમ નારાયણની મરજી હોય ત્યાં સુધી આપણને આ બધું જગત માને પૂજે, એ એની મરજી ઉપર આધાર છે, એની મરજી હોય ત્યાં સુધી આપણને બધા માને પૂજે, અને જો એ પુરુષોત્તમ નારાયણની મરજી પલટ ગઈ તો આપણને કોઈ માને ગણે નહીં। વાત આમ છે ભાઈ, આ બહુ ખાનગી વાત છે, આવી વાતો બે ભાઈ કરે છે, આમાં આપણું જે થવું હોય થાય, પણ એ બે ભાઈ આવું બોલ્યા, અને બ્રહ્માનંદ સ્વામી સાંભળ્યું, ભલા માણસ એને આવીને આ કીધું, અને આ ગ્રંથમાં લખાણું, મારાથી વંચાણું, તમારાથી સંભળાણું, જો હુવા હુવા હો ચૂકા, ભૂતકાળ થઈ ગયો, થઈ ગયું આ બધું। માટે તમે જરાય એવી ચિંતા ન કરો મુનિ કે આવું કેમ નારાયણ બોલે છે। હા, તમે કદાચ એવું માનતા હશો કે અમે, હે પ્રભુ, બધું તમે જ છો એમ, અમારે તો તમે નહીં, બધું એક છે, પણ આ વાત આમ છે, નારાયણ કહે છે, લ્યો આવું કોઈ બોલે નહીં, ધન્ય હો નારાયણ ભગવાનને કે જે આવું બોલી શકે, મોટા એને જ કહેવાય, સત્ય સ્વીકારે ને સત્ય સ્વીકાર કરાવડાવે એને સાચા મોટા કહેવાય, બાકી તો વાહ વાહ ને હે બધું હાલતું હોય, મજા આવે એવું, પણ એ મોટક નથી, સત્ય છુપાવે ને બીજાની આગળ છુપાવર આવે, અને પોતાનો જેમાં રોટલો હોય એવું જ ડિંડક હાંકે ને હંકાવે રાખે,
એ ગમે એવા મોટા કે ગમે એવા પદ ઉપર બિરાજિત હોય તો પણ એને મહાન પુરુષ ન કહેવાય. આ મહાન પદ ઉપર કદાચ હોય શકે, મહાન પુરુષ ન કહેવાય. એ બધા સમજવા જેવી વાત છે, મનમાં સમજવા જેવી. આ બધું સમાધિમાં એણે બદ્રિકા આશ્રમનું જોયું અને સાંભળ્યું ગૂઢ રહસ્ય. પછી લાડુદાન ગઢવી સમાધિમાંથી જાગ્યા, મેરે ભાઈ જાગ્યા, અને મહારાજની હામું જોઈ રહ્યા કે આહા. અને પછી લાડુદાન ગઢવીએ દશા અવતારનું કવિત બનાવ્યું છે અને એમાં શ્રીહરિને સર્વ અવતારનું કારણ સર્વોપરી અવતારી સ્થાપિત કર્યા. હું માત્ર અહીંયા એનું એક કવિત આપને સંભળાવું છું, ઘણું મોટું છે, મેં અહીં લીધું નથી, આ ગ્રંથમાં નથી પણ છે ખરું, મેં વાંચ્યું થોડું. મત્સ કચ્છ વરાહમણ નરસિંહ વામન નામ કર ફર શ્રી રઘુપતિ કૃષ્ણ બુદ્ધન કલંક પ્રણામ. દસે અવતારના નામ આવી ગયા એક દુહામાં, તમને પ્રણામ. દસે અવતાર ને બ્રહ્માનંદ સ્વામી એટલે કે લાડુદાન ગઢવી પ્રણામ કરે છે અને પછી એમ કે છે કે તમારા બધાનું કારણ ને મૂળ સ્વરૂપ એને હું વંદન કરું છું. આ આ વાત છે, આમાં કોઈનું અપમાન નથી, કોઈને નીચા દેખાડવાની કોઈ વાત નથી. આ જે જોયું જે દેખાણું એ આમાં છે, એમાં એવો કોઈ ભાવ નથી કે કોઈનું અપમાન હોય, કોઈની અવહેલના તિરસ્કાર કે કોઈ પ્રત્યે રાગદ્વેષથી વાત અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ કરી હોય બદ્રિકાશ્રમમાંથી સમાધિમાંથી જાગીને, એવું કાંઈ છે નહીં. એને એવી ખબર નથી, એ તો જે સાંભળ્યું જે જોયું કીધું ને લખાણું. આધાન સ્વામીના મનમાં એવું કાંઈ નથી. મુક્તાનંદ સ્વામી કથા કરે છે, આધાન સ્વામી લખે છે, દાદા ખાચર સાંભળે છે, એ બધાને એવું કાંઈ છે નહીં. વાલા ભક્તો, કોણ આપણા ઈષ્ટ દેવ છે? આ નાળિયેરના છાલામાંથી બનાવેલા કલાકૃતિ વાળા બે નમૂન આર્ટ જેને કહેવાય એવા સુંદર વસ્ત્રો ધારણ કરીને બિરાજમાન આ રાજા ધીરાજ, આ હિંડોળામાં ઈચકનાર, નાળિયેરના છાલાના હિંડોળામાં ઈચકનાર છોટે રાજા ધીરાજ કોણ છે? બસ એનો મહિમા સમજવાની કોશિશ કરીએ. બધા એના અવતાર છે, પૂજનીય છે, વંદનીય છે, પણ અવતારી પુરુષોત્તમનો મહિમા સમજવાની કોશિશ કરીએ કે જે સમજાવવા માટે આધારાનંદ સ્વામીએ 59 વર્ષની ઉંમરે કલમ ઉઠાવી. આ સમજાવવા હારું તેણે કલમ લીધી. એને એમ થયું કે જેવો અવતાર છે એવું શાસ્ત્ર જોયું, તો પાછલે દાડે એ શાસ્ત્રના પ્રબળ વચનના આધારે માનવી આ વાતને સ્વીકારી શકે. રામ શ્રી કૃષ્ણ ભગવાન છે તો એના ગ્રંથ છે, એ ગ્રંથને બળે આજની પ્રજા એને ભગવાન તરીકે માને છે, તો સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે તો એનો પણ એવો કોઈ ગ્રંથ હોવો જોઈએ કે એના બળે એના પ્રમાણને આધારે સૌ કોઈ એને સ્વીકારી શકે, સર્વોપરી માની શકે, ઊંચે મસ્તકે. એવા હેતુથી સ્વામી આ ગ્રંથ લખ્યો છે અને જે હેતુથી એને ગ્રંથ લખ્યો છે એ હેતુને હું ઘૂંટી ઘૂંટીને પ્રગટ કરું છું. સાર રૂપે આ વાત આપને અને મને સારી રીતે બેસી જાય એ રીતે હું જરાક એને લઈ રહ્યો છું, કોઈ દ્વેષથી કે રાગથી નહીં. વાલા ભક્તો, હવે ધ્યાન દીજે, હું આ ચોથાપુરના 17મા તરંગમાં આવ્યો છું. હવે આખા આ પુરમાં શ્રીહરિ સંત મંડળ સાથે વિચરણ કરવા નીકળે છે. ગઢપુરથી નીકળી અનેક ગામડાઓ ફરતા 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 મારો વાલો અમદાવાદ જશે અને પછી ત્યાંથી પાછા ગઢપુર આવશે ત્યારે ચોથાપુરની કથા પૂરી થશે.
હવે ભગવાન ગઢપુર આવે ત્યાં સુધી આપણે સાંભળ્યા કરવા. ગઢડે ચોથું પ્રકરણ પૂરું. મારી ઈચ્છા છે કાલે રવિ સભામાં સાંજે મહારાજને બધે ફેરવી, બધાના મનોરથ પૂર્ણ કરાવી, હવને ખૂબ સુખ આપીને ગઢડે લાવી દેવા રવિ સભાના એન્ડમાં. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. ચોક્કસ સાર સાર બરાબર પકડશો ને, કેમ જે આ સાર જ્ઞાન યજ્ઞ છે, સાગર સાર જ્ઞાન યજ્ઞ. હા, એટલે આમાં બીજી તેજી ફાલતુ એવી તેવી કોઈ વાત નહીં આવે. આમાં કોઈની નિંદા ટીકણ બીકણ બીજું પિષ્ટે પેષણ એવું બધું નહીં આવે. સાર સાર જ આવશે. લેતે જઈએ, મક્ખન ખાઈએ, મક્ખન મિશ્રી. મહારાજ પોતાના પ્યારા પરમહંસોની સાથે અનેક જીવને દર્શન દેવા, એના કલ્યાણ કરવા સંત મંડળને લઈ ગામડા ફરવા નીકળ્યા. ગઢપુરથી નીકળ્યા અને લાખણકા આવ્યા. લાખણકામાં સુખ આપી ઉગામેડીમાં પધાર્યા. ઉગામેડીના હરિભગતને રસ તારો બતર કરી દઈને મહારાજ પીપળિયા આવ્યા. પીપળિયામાં ખૂબ બધાને આનંદ કરાવ્યો અને પછી મહારાજ લુણા ખાચરને ગામ ઈંગોરાળા પધાર્યા. ત્યાંની બધી લીલાઓ છે, પણ હું સારમાં પડ્યો છું એટલે આગે આગે ચાલ્યો જાઉં છું. હવે એ વખતે લોયા નાગરકાના સુરા ખાચર જેને આપણે કહીએ છીએ એ ઈંગોરાળામાં રહેતા હતા. ગ્રાસની બાબતથી બહુ દુઃખી હતા, કાંઈ રહ્યું નહોતું. એવું બધું હોય, આ તો રાજકીય બધા કાવા દાવા છે. ભગવાન શ્રીહરિના એ પરમ ભક્ત હતા, પૂરવ ભવના, આ ભવના ને એટલે પૂર્ણ પુરુષોત્તમ. પોતાના ભક્તને ખોળતા ખોળતા ધરતી ઉપર ફરે છે ને જ્યાં ભગત હોય ત્યાં ઠરે છે. એટલે મહારાજ એને ઘેરે ગયા છે. બહુ ભાવથી આખા કુટુંબે મહારાજનો આદર કર્યો, સંતોનો આદર કર્યો, રસોઈ બનાવીને પ્રભુને અને સંતોને જમાડ્યા છે. ભગવાન અને સંત એને આંગણે જમ્યા છે. અને એ પ્રસંગે ગ્રંથકારે કાંઈક મહારાજનો મહિમા એવો અદ્ભુત લખ્યો છે, જે મેન તમે જ્યારે કથા થઈ ત્યારે આ મહાત્મ્યને ખૂબ રસપૂર્વક માન્યું છે, કેટલાકે આ ચોપાઈઓ કંઠે પણ કરી છે. જેને ઘરે ભગવાન એક વાર જમે તે અનંત સંપત્તિ પામે છે. જે હરિકુ શુભ વસ્ત્ર ઓઢાય, જેણે ભગવાનને વસ્ત્ર ઓઢાડ્યું, એની કીર્તિ આખા બ્રહ્માંડમાં છાઈ જાય છે. હું જલ્દીથી જાઉં છું. જેણે ભગવાનને એક લોટો જળ પાયું, એને ઇન્દ્ર કરતા પણ અધિક સુખ પ્રભુ પમાડે છે. જેણે એક વાર ભગવાન શ્રી હરિને હાથ જોડ્યા, સો સુખ કુ નિત્ય પાયે અપાર, તે રોજ અપાર સુખને પામે છે. હરિકો સન્માન જો કીને તિનકુ અવિચલ સુખ દીને, જેણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું સન્માન કર્યું એને ભગવાને અવિચલ સુખ આપ્યું છે. હરિકી જેહી મુખ કીર્તિ ગાયે, તિનકી કીર્તિ અનંત હિ છાય. જે કોઈ ભગવાનની કીર્તિ ગાય, ભગવાનના વખાણ કરે, ભગવાનના કીર્તન ગાય, સ્તુતિ કરે, કથા કરે, એની કીર્તિ અનંત અનંત થઈ જાય. એટલે કે બહુ ફેલાઈ જાય છે, બધે જ છા જાય છે. આમ જુઓ ને તો અમે તમારા જેવા માણસ છીએ, તમારા જ કુટુંબમાં જન્મેલા, તમારે ખોળે રમી જમીને મોટા થઈ ભગવાન શ્રી હરિને પામમાં એના સાજુ થઈ આ કુટુંબ પરિવાર તોડી અહીં આવ્યા અને ભગવાનની કથા કરીએ છીએ, યાને કે ભગવાનના ગુણ ગાઈએ છીએ, બીજું શું કરીએ? કાંઈ ઊંધે માથે આપણે ઝાડે લટકતા નથી, પણ એના વખાણ કરીએ છીએ ત્યાં આપણી કીર્તિ કેટલી બધી આ સમાજમાં છાઈ જાય છે. જુઓ જ ખરા, લોકો કેટલા આપણો આદર કરે છે. બધા મોટા મોટા હોય તોય લાકડીની જેમ દંડવટ કરે છે. કારણ એટલું જ છે કે આપણે ભગવાનના વખાણ કરીએ છીએ, બીજું એના ગુણ ગાઈએ છીએ, એનું ભજન કરીએ છીએ. પરમેશ્વરને હાથ જોડે એનું ભજન કરે, એના ગુણ ગાય, તોય એ માણસ આ દુનિયામાં ઉપડ્યો ઉપડે નહીં. બધા લોકો અરે દેવ ઈશ્વર સુદ્ધા એને પ્રણામ કરે ને એ જેમ ઈચ્છે એમ એના કામ કરે. આ છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા. મારો તમારો મહિમા નથી આ, એની સેવાનો. એના ભજનનો, એની ઉપાસનાનો, એની કથા કરવાનો મહિમા છે, એના ગુણ ગાવાનો મહિમા છે આપણો. ને શું અદ્ભુત કથા છે.
હરિ કી સેવા તિલ ભર જેહિ કરી એક વાર, સો સુખ મે રૂપ સમલ હે એસે હરિ અવતાર, એસે હરિ અવતાર. હરિ કી સેવા તિલ ભર,
કેટલી તલ જેટલી, તલ જેટલી મારા નાથની સેવા, તલ જેટલી જેહી કરી એક જ વાર, અને એ પણ તલ જેટલી જ, અને એક જ વાર સો સુખ મેરું સમ લહે, કેટલું
એસે હરિ અવતાર. એવા છે મહારાજ, મહારાજ એવા છે.
શું ગજબ છે.
હરિ કી સેવા તિલ ભર જેહિ કરી એક બાર, હરિ કી સેવા તિલ ભર જેહિ કરી એક બાર, હરિ કી સેવા તિલ ભર જેહિ કરી એક બાર, હરિ કી સેવા તિલ ભર જેહિ કરી એક બાર. સો સુખ મે રૂ સમલ હે,
મહારાજ. હવે બોલો, એની સેવા કરી લેવી કે આ દેહની સેવા કરવા માં રહેવું, આ મર્દાની સેવામાં જ રહેવું, આ જીભની સેવા કરવાની, આ ઇન્દ્રિયોની, અંતકરણની, આમાં જ પડ્યા રહેવાનું, આ ખાંદામાં. આવી દિવ્ય મૂર્તિ મહારાજ મળ્યા તો એની સેવા માટે આપણો શ્વાસે શ્વાસ હવે વપરાવો જોઈએ. ધ્યાન દીજીએ, હવે વિષય ભોગને એસા રામમાં પડ્યા નથી રહેવાનું. ક્ષણ ક્ષણ કણ કણ જણ જણ બધું ભગવાનની સાથે જોડી દો. વાલા ભક્તો, ગામ ઇંગોરાળામાં શ્રી હરિ લુણા ખાચરને ઘેર સભામાં કહે છે. આ લુણા ખાચર નું ગામ છે, પણ ત્યાં સુરા ખાચર રહેતા. ભગવાન શ્રી હરિ લુણા ખાચર ને ત્યાં સભા કરીને બેઠા છે. સુરા ખાચર ને ત્યાં જમી આવ્યા છે. હવે સભામાં બહુ સરસ વાત કરે છે મહારાજ, કે આપણા સત્સંગમાં રહીને પણ, સાંભળજો, આપણા સત્સંગમાં રહીને પણ તે અક્ષરધામમાં આવતા નથી, પહોંચતા નથી, જાતા નથી. જો ભી કહો ચલેગા, એસે ભક્ત સો જાનો સકામ, એવા બધા ભગત સકામ કહેવાય છે. સત્સંગ મે રહી કે જોવું, પ્રમાણ બતાવી દે છે અમારે, મિક્સિંગ વાળા પ્રમાણ બતાવે, ચોપાઈ બતાવે તમને. સત્સંગ મે રહી કે જોવું અન્ય દેવ આરાધત કોઉ, આ સત્સંગમાં રહીને કોઈ બીજા દેવને આરાધે છે. સો ન જાવત અક્ષરધામા, સ્પષ્ટ સો ન જાવત અક્ષરધામા, કૈસે ભક્ત સો જાનો સકામ. સકામ રહેવું ન રહેવું એની આરે મારે વાંધો નથી હો, સુખે સકામ રહો, હું ક્યાં ના પાડું. અને ભગવાન કઈ ના નહીં પાડતા, એની પાસે જે જોતું હોય એ બધું માંગ્યા કરો. ભગવાન કઈ પોતાની પાસે માંગવાની ના નથી પાડતા, પણ એમ કે છે કે તમે મારા થયા છો તો માત્ર મારી પાસે માગો પ્લીઝ. હવે તમે ઠીકરું લઈને બીજે ન જાઓ, તમને શોભતું નથી. મારા છો, મારી પાસે માગો ને બધું, હું બધું આપીશ. એવું ન રાખતા કે આવા મોટા મહારાજ છે ને એની પાસે આવું ક્યાં માગવું. માગી લે, એને છૂટ આપીશ. એની પાસે તમે તુચ્છમાં તુચ્છ વસ્તુ માંગશો એ મહારાજને નહીં ગમે કદાચ, પણ બીજા પાયે માગવા જશો એ જેટલું નહીં ગમે ને એટલું તો આ નહીં ગમે, એના કરતા ઠીક ગમશે. એટલું તાર નહીં ગમે એવું નહીં, એમ એના કરતા ઠીક ગમે. બે બાબત છે ભગવાન પાસે, આ લોક સંબંધી, દેહ સંબંધી, માયા સંબંધી. આપણે કઈક માગીએ ભગવાનને બહુ ન ગમે, ભગવાનને એમ થાય મને માગી ને યાર, પણ હવે આપણે જરૂર છે એના વિના હવે ભક્તિ ભજન કે સેવાય થાય એમ નથી, તો હવે મંગાઈ જાય તો માગ્યું ભગવાન આગળ, ચલો માગ્યું. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, હાલ ને બેટા મારો છો, એટલે આટલા રૂપિયા, આટલું ઘર, આ સંપત્તિ તું ઈચ્છે એવું બધું આપ્યું, બસ હવે મને શાંતિથી ભજીશ ને સારું મારું. પણ ભગવાનને મેલ પડ્યા અને બીજે દોરા ધાગા કે બીજું ત્રીજું બાવો કે મંત્રેલું પાણી કે બીજા મંત્રના જપ કે આ તે બધું કરવા ઉપડી જઈ, ફલાણા આગળને જ્યાં ત્યાં રખડવા માંડીએ, ભટકવા માંડીએ, એની કરતા બેટર એની પાસે માગવું, એની સ્તુતિ કરવી, એની પ્રાર્થના કરવી, એ સારું છોલ્યા કરતા. ઓકે, આ ધ્યાનમાં લેવું હંમેશાને માટે. મહારાજ કે સકામ ભગત છે જે ભગવાન પાસે બીજું ત્રીજું માગે, એ અક્ષરધામમાં નથી આવતા, કે ના પાડે છે. પછી મહારાજે એવું કીધું કે આવા સકામ જે ભક્તો છે ને, કે જે દૈહિક સુખને ઈચ્છે છે, દેહ ને દેહ સંબંધી, આ લોક સંબંધી આવે આવે નો આવે એવું નહીં સંસારમાં, અને એવા દૈહિક દુઃખ જ્યારે આવે ત્યારે જે હરિભક્તો ધીરજ રાખી નથી શકતા, જેને ધીરજ નથી હોતી, એવા હરિભક્તોને માટે અમે ગણપતિ અને હનુમાનજી એ બે દેવને માન રાખ્યા છે, પણ તે બેમાંથી કોઈ એકને જ મુખ્ય રાખવા, એકને જ, બે ને નહીં, અને એ બે સિવાય કોઈ નહીં. જો ન રેવાય, ન સહન થાય, ધીરજ ન રહે, તો એવાને માટે અમે આ બે દેવ પધરાવ્યા છે, માન્ય રાખ્યા છે, અને એ બે માંથી એકને તમારે પકડવા. આવું કીધું કયા ગામમાં? ઇંગોરાળામાં. કઈ જગ્યાએ? લુણા ખાચર ને ઘરે મહારાજ આવું બોલ્યા. સારું લાગે તો રાખવું ને, તમને જે ગમ્યું હોય ને જેમ સમજતા એમ સમજવું, આપણો કોઈ આગ્રહ છે નહીં, આ ચોખ્ખી વાત. હા, બેઠા છે, વાંચી છે, મજા આવે છે, પગે લાગી. પછી ભગવાન શ્રી હરિ એવું બોલ્યા ત્યાં લુણા ખાચર ના દરબારમાં, સત્સંગ વૃદ્ધિના ચાર દ્વાર છે. કેટલા? શેના? સત્સંગ વૃદ્ધિના, અથવા તો સત્સંગ થવાના, અને સત્સંગને પોષવાના, અને સત્સંગને વધારવાના ચાર સાધન છે. એક કથા. શું માટે કથા તો સાંભળવી જ પડે સત્સંગ જો વૃદ્ધિ પમાડવો હોય તો, ન વૃદ્ધિ પમાડવો હોય તમારી મરજી. બીજું છે વાર્તા. વાર્તા, એક જણ પુસ્તક વાંચે ને બીજા બેઠા બેઠા સાંભળે, એને કહેવાય કથા. અને કોઈ સંત વાતો કરતા હોય, કોઈ મોટા ભક્ત વાતો કરતા હોય, એની સાથે આપણે બેઠા હોય, કઈ પ્રશ્ન, કઈક ઉત્તર, કઈક ગોષ્ઠી, એ બધું વાર્તા કહેવાય. એ બધું વાર્તા કહેવાય, એ પણ સત્સંગ વૃદ્ધિનું સાધન છે. ખ્યાલ આવ્યો? અને વાંચતા વાંચતા વક્તા ગ્રંથ ઉપર, પોઈન્ટ ઉપર જે વાતો કરે એ પણ વાર્તા કહેવાય, અને વાંચે જાય એ કથા કહેવાય. કથા વાર્તામાં એટલો ફેર છે. તો એક સાધન સત્સંગ વૃદ્ધિનું કથા, બીજું સાધન વાર્તા, અને ત્રીજું સાધન કીર્તન. ઓકે, અને ચોથું સાધન છે નિયમ. લીખ લીજીએ જી, આ ચાર વિના સત્સંગ આગળ વધતો નથી, જો કે ત્યાં રહ જાતા હે. સત્સંગમાં આવી ગયા પછી પણ જો કથા વાર્તાનો અને કીર્તન ભક્તિનો અને નિયમ પાયાનો મારો ન રાખીએ તો આપણો સત્સંગ ક્યારેય આગળ ન વધે. પછી પછી તરી 50 વર્ષ સત્સંગ કર્યા પછી આપણે એમ જ બોલવાનું રહે, હજી મારે ક્રોધ ન ટળ્યો, હજી મારે કામ વાસના ન ટળી, હજી મારામાં એમ નામ બધું ભર્યું છે, તે ભર્યું જ રહેવાનું. કેમ જે આ ચારેયને તે અપનાવ્યા નથી. કથા સાંભળતો હોય છે સમજ્યા તો વાર્તા કહેતા ગોષ્ઠી સત્સંગ નહીં કરતો, અંગત એ કરતો હોય તો કીર્તન ધૂન ભક્તિ ભજન નહીં કરતો હો, અને કદાચ આ તૈણેવાનું કરતો હોય તો તારે જે પાળવાના નિયમો છે ને એનું બરાબર પાલન નહીં કરતો હો, નહીતર તો મુક્ત થઈ ગયો જ હો. હા થઈ ગયો જ હો સાહેબ, આમાં કાંઈક ખોટ હશે, તપાસી લેવું જોઈએ કે ક્યાં મિસ્ટેક છે. ઓકે, ભગવાન કે આ વાત મેં નક્કી કરેલી છે, મારી વાત છે, મારો વિચાર છે, અને ભગવાનનું તારણ કાંઈ જેવું તેવું ના હોય ને એનું તારણે આ બધું પત્યું. પછી મહારાજે સુરા ખાચાને બોલાવ્યા, એની ઉપર દયા કરે છે મહારાજ, અને કહ્યું કે સુરા ખાચર અમે જેમ કહીએ એમ કરશું, હા પ્રભુ જેમ કહેશો એમ કરશું, વિશ્વાસ રાખીને કરજો. તો કે વિશ્વાસ રાખીશ, આજ્ઞા કરો મહારાજ, હુકમ કરો. મહારાજ કે તમે હવારે જ બધી તમારી આઈની ઘર વખરી ગાડામાં ભરી નાગડકા જતા રહે. જો હુકમ મહારાજ, માનું છું, શિરોધારી જાઓ, તમને કોઈ દુઃખ નહીં આવે. માથે ચડાવ્યું વજન એટલે તરત આશીર્વાદ મળે, જાઓ તમને કોઈ દુઃખ નહીં આવે. સુરો ખાચર નાગડકા જવા તૈયાર થયા, પણ કાંઈ નથી. એ તો જેને ઘરે મહારાજ અને સંતો આવ્યા રહ્યા, જેમાં એને ઘરે લક્ષ્મીએ વાસ કર્યો છે, અને આજે જેને ઘરે ભગવાનને ભગવાનના સંતની સેવા હશે એને ઘરે પવિત્ર લક્ષ્મી સદૈવ ગમે ત્યાંથી આવીને વાસ કરશે. પણ જેના છોકરા સત્સંગ છાંડ્યા એને ઘરે લક્ષ્મી તો હશે, પણ પવિત્ર લક્ષ્મી નહીં હોય, પછી આસુરી લક્ષ્મી આવીને બેસી જશે અને એની પાસે એવા પાપ કરાવશે કે પછી એ આસુરી લક્ષ્મી એને છોડીને જતી રહેશે. એટલે એને કહેવાનું રહેશે કે મારા બાપાના બાપા બહુ સારા હરિભગત હતા અને આ મંદિર એણે બંધાવ્યું, આ કામ એણે કરેલા, તમે અટાણે તમારે કાંઈ છે નહીં, અમારા બાપા બધું વાપરીને વૈયા ગયા, અને તમારે તો અમારે તો હવે બધું જમીન ને બધું દઈ દીધું અમારા બાપા હોય બધું સ્વામિનારાયણ ભગવાન, અમારે તો કઈ બહુ છે નહીં. સમજાય મારી વાત? માણસની ત્રણ ફરજ હોય છે, એક પોતાની પ્રજાનું પાલન કરવું, પોષણ કરવું. બીજી ફરજ એ હોય છે કે એને ન્યાય આપવો, જ્યાં તમારી હકુમત હોય એટલા એરિયાની વાત કરું છું, એને ન્યાય આપવો, એને સંસ્કાર અને સત્સંગ આપવો, નહીં કે માત્ર સંપત્તિ. શું? નહીં કે માત્ર ઘર બાર ફેક્ટરી ઓફિસ ધંધા બંગલા ફાર્મ આટલું જ આપવાની ફરજ નથી, એને સત્સંગ અને સંસ્કાર આપવાની ફરજ છે પોતાની પ્રજાને. એ ગળહોતીમાંથી ધ્યાનમાં રાખીને આ બધું આપતું રહેવું પડે. પણ માણસને સંપત્તિ આપવામાં વજન ને ધ્યાન વધી જાય છે અને પોતાની પ્રજાને પરમ એકાંતિક ભક્ત બનાવવા ઉપર ધ્યાન ને વજન નથી રહેતું. પહેલેથી જ એનો એ એટીટ્યુડ નહીં હોતો, એને લક્ષ્યમાં જ આ વાત નથી હોતી. છોકરો સારામાં સારો ભણે, સારામાં સારો ડૉક્ટર થાય, સારામાં સારો એ એન્જિનિયર થાય, સારામાં સારો વકીલ થાય, સારામાં સારો ગાયક, સારામાં સારો આમ મહાન બને, પણ કોઈ મા બાપના હૃદયમાં એવો વિચાર નથી આવતો કે મારો છોકરો દાદા ખાચર જેવો હરિભગત થાય થાય થવો જોઈએ. આ અહીં ધ્યાન નથી. એક બીજી વાત કહું કે મોટાભાગના મા બાપ પોતાના છોકરાની એ કાળજી બહુ રાખે છે કે મારો છોકરો હેલ્ધી રહે, શરીર સુખ સંપૂર્ણ એને મળે, ફલાણી રસી, ફલાણો ડોક્ટર, ફલાણી ટ્રીટમેન્ટ, ફલાણો ખોરાક, ફલાણી કસરત, મારા છોકરાની બોડી સ્વાસ્થ્ય અદ્ભુત રહેવું જોઈએ બસ. પણ જૂજ મા બાપ એવા છે કે એ એ વિચારે કે શરીર સ્વાસ્થ્ય કરતાં પણ આંતરિક સ્વાસ્થ્ય વધારે સારું છે, એટલે મારા છોકરાનું મન પવિત્ર રહે, સ્વસ્થ રહે, ત્યાં ધ્યાન નથી. શરીર મજબૂત બનાવે છે, મનને પવિત્ર બનાવવા ઉપર મા બાપ ધ્યાન નહીં રાખતા કે મારા છોકરાના હૃદયમાં સત્સંગ અને સંસ્કાર ઉતરે, એમાં કાંઈ ચૂક ન આવવી જોઈએ. બોલો, ગર્ભાધાન થાય ને ત્યાંથી છોકરાના સ્વાસ્થ્યની ચિંતા લગભગ ગ્રસ્ત કરતા હોય. ગર્ભમાં રહેલા બાળકને ફલાણું ફૂડ, ફલાણું પોષણ, કોઈ અંગે વિકલ ન રહે, આમ રે તેમ રે, ઢીકડું લોકડું, પણ એના આધ્યાત્મિકનું સિંચન કરવામાં બહુ લોકો ઉણા ઉતરે છે. અને એને લઈને પ્રજા શરીરે કરીને તો મજબૂત બને છે, પણ સંસ્કારમાં હાવ નબળી પાકે છે. ભણાવી ગણાવીને છોકરાને કલાકાર કે બીજી ત્રીજી રીતે ઘણા ઊંચા સ્થાન ઉપર પ્રજાને પહોંચાડવામાં મા બાપની મહેનત સફળ થાય છે, બને છે, એ નીકળે છે, પરંતુ આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાએ પોતાના સંતાનને પહોંચાડવામાં કેટલાક સારા સારા સત્સંગીઓ સંપૂર્ણ ફેલ છે, ઝીરો. અને એના દુઃખ એને પાછલી ઉંમરમાં હારી પેટ ભોગવીને મરવાનું હોય છે ને એમ જ મરે છે. એના દેકારા અમારી આગળ ખૂબ આવે છે ને અમારે સાંભળવા પડે છે, સ્વામી મારા છોકરાને કાંઈક સમજાવો, કે તમે અત્યાર સુધી ક્યાં ઊંઘતા હતા, તમારા લોહીમાંથી તો એ બન્યો છે, તમે હું હજામત કરાવી અત્યાર સુધી પહેલેથી કેમ ધ્યાન ન રાખ્યું? ગર્ભાધાન કરતા પહેલા અગાઉથી જાગવું પડે સારી સંસ્કૃત અને સત્સંગી પ્રજા માટે. કેમ ન જાગે વાલપના વેણ એને માટે તૈયાર કરાવી છે. હજીત ગણા એ આથર નથી ડેડે વાંચ્યું જ નથી, એને એમ લાગે છે કે વાલા ભક્તો ધ્યાન દેજો, સમજવા જેવી આ વાત છે, પોઈન્ટ પોઈન્ટ છે, પણ અતિ મહત્વની વાત. ભગવાનની આજ્ઞા માની આશીર્વાદ મળી ગયો. સુરાખાચર નાગડકા જવા તૈયાર થયા, પણ મેં કહ્યું એમ નહોતું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણે એમને ખર્ચી અપાવી છે એવું લખ્યું છે. ખર્ચી અપાવી, ખર્ચી ખબર પડે ને, ખાવા ખોરાકીના પૈસા આવ્યા, ક્યારે આપવા પડ્યા છે, ક્યારે લેવા પડ્યા છે. સાંભળો, જીવનમાં કોઈ આવી મુશ્કેલી આવી છે, છાયો તડકો આવ્યા છે, બને આ બધે જ લખ્યું છે કે મફત ન લેવું, મંદિરમાંથી તો નોટ લેવું કે ત્યાં દેવું પડે, અને વાત સાચી છે, મફત ન લેવું, મફત લે, અણહકનું ઘરમાં લાવે એને કોઈને સત્સંગ જ ન કહેવાય, વાત સાચી છે. પરંતુ જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ છે, આપણે મુશ્કેલીમાં ફસાઈ ગયા છીએ, ત્યારે ભગવાન કે ભગવાનના સંત યા કોઈ ભક્ત યા કોઈ મંદિર યા કોઈ સંસ્થા જરાક આપણને ટેકો કરે તો એ ઠુકરાવો નહીં, લઈ લેવું. આ ગ્રંથમાંથી જે સાર નીકળે છે એવું કહું છું. સુરાખાચરે ખર્ચી લઈ લીધી. આ ખર્ચીની વાત છે. હ શું શબ્દ છે? ખર્ચી લેવી. ઓકે, મોશકના સાધન નહીં, ખર્ચી લેવી, મદદ એવી લેવી અને પછી ઊભા થવું, ઊભા થઈને જાત મહેનત કરવી અને સુરાખાચરની જેમ પછી શાકોત્સવ કરાવવા, પછી સેવા કરવી સત્સંગની. પણ પહેલા ઊભા તો થવું પડશે ને. ઊભા થવા માટે કદાચ સંસ્થા પાસેથી, મંદિર પાસેથી, કોઈ ભક્ત સંતની પ્રેરણાથી આ કંઈક કરવું પડે, લેવું પડે, તો એ દોષજનક હું નહીં માનતો. આને આધારે સમજણમાં આવી વાત? પણ આ સમજીને કરવું. ભગવાન શ્રી હરિ અહીંયા બહુ સરસ ચોપાઈ બોલે છે.
હરિજન જાની કે હિત હમારે, હરિજન જાની કે હિત હમારે, તેહી બિન ઓર તું નાહી સંભારે, તેહી બિન ઓર તું નાહી સંભારે.
આ સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા છે. તમારે સંકુચિત કહેવી હોય તોય કહી દો, પણ વિચારધારા અક્ષરધામાધિપતિની. મારું એવું માનવું છે કે બીજા ગમે એટલા ફિલોસોફર હોય પણ એમની વિચારધારા કરતા સ્વામિનારાયણ ભગવાનની વિચારધારામાં સૌ કોઈ જીવનું વધારે હિત સમાયેલું હોય.
તીન કે સુખ હૈ હમ હૈ સુખી, તીન કે સુખ હમ હૈ સુખી, તીન કે દુખ બહુત હમ દુખી, તીન કે દુખ બહુત હમ દુખી, બહુત હમ દુખી, બહુત હમ દુખી, ઓ બહુત હૈ સુખી.
ભગવાનના ભક્ત જાણીને જ અમારે હેત થાય છે. શું કહે છે બોલી જાવ મનમાં એકવાર. ભગવાનના ભક્ત જાણીને જ અમારે હેત થાય છે. આપણે આવું હોય છે? મારે ને તમારે જે કોઈ લોકોમાં, વ્યક્તિમાં, સ્ત્રી પુરુષમાં, બાળકમાં હેત થાય છે એ આ જ હેતુથી થાય છે. ભગવાનના ભક્ત જાણીને જ હેત થાય છે. વિચારી લો, આપણામાં આવું ન હોય. આપણે હેત થવાના કારણ અલગ હોય. ખરું કે ખોટું? આપણે હેત થવાના કારણ અલગ અલગ. પહેલું તો આપણને આપણા હોય એટલે હેત થાય. ભગવાનના ભગત હોય કે ન હોય, આપણા એટલે પતિ જેવું છે ને. મહારાજ એમ કહે છે કે મને તો ભગવાનના હોય, ભગવાનના ભગત હોય એમાં જ હેત થાય છે. વાત ઊંચી. આમાં છે આપણાપણું જ, પણ એનું કનેક્શન ભગવાન સાથે છે, પોતા સાથે નહીં. ભગવાન મારા છે એ નાતે જે ભગવાનના છે એ મારા. મમત્વ વિને હેત ન થાય. પણ કેન્દ્રમાં પરમાત્મા છે. આપણે જે સંબંધો બાંધીને બેઠા છીએ ને એમાં કેન્દ્ર આપણો દેહ છે, કેન્દ્ર આપણું અહમ છે, કેન્દ્ર માયિક પદાર્થમાં મમત્વ જે છે તે છે. એટલે બધા થાપ ખાઈ જાય છે. શીખીએ આમાંથી, શીખીએ કે હેત ક્યાં કરાય. હેત જ્યાં કરો ત્યાં, પણ કેન્દ્રમાં ભગવાન જો ન હોય તો ત્યાં કરેલું હેત અંતે નુકસાનદાયક છે. એ હેત બહુ નડે. એ ભયત ભગવાનથી અલગ કરે, ભગવાન ભૂલડાવે. અને આમાં ભગવાન ભૂલવાની શક્યતા જ નહીં.
हरिजन जानी के हेत अमारे, यही बिन और को ना ही संभारे। जे 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 भगवान ना भगत बिना हमें कोई ने हम भारता नहीं थी।
बोलो, जो अपना इष्ट देव आउज समझता हो, आमज राखता हो, तो मारे ने तमारे केम समझो ने केम राखवू जोईए।
बोलो। एक हरिभगत मारी पासे आया था, એમણે એમનો આગો આગો સંબંધ કાઢ્યો કે મારા હાળાના મામાનો છોકરો બહુ તકલીફમાં છે, તમે કઈક એની પ્રાર્થના કરો. મેં કીધું કરશો તો ખરા, પણ પ્રાર્થના ભગવાન સુધી પૂછશે નહીં, કેમ જે પાછા ફોસ નહીં હોય. મને કે કેમ, મેં કીધું સત્સંગી છે, તો કે ના ના. મેં કીધું ભગવાનના સંતના ઉપયોગમાં ક્યારેય આવ્યા છે, તો કે ના ના, આમ તો હરિભગત નથી, પણ અમારે હગા થાય ને કે. અને મને ખબર છે કે આપ બધા સંતો પ્રાર્થના કરો તો નક્કી એને સારું થઈ જાય એમ. હું એને કહીશ તારી પ્રાર્થના કરી ગુરુજી અને સંતોએ તને સારું થઈ ગયું. મેં તો અમારે કાંઈ એવો જશ જોતો નથી. તારે એની પાસેથી એવો જશ લેવાની ભૂખ બહુ છે કે જો મેં આમ કરીને તમારું સારું કરાવી નાખ્યું, પણ અમારે કાંઈ એવો જશ જોતો નથી. કેમ, જશ ના, અમે ભગત નથી, અમે ભગત ભગવાન ના છે. તમે ભગવાનના ભગત છો, મેં એને કહ્યું. તમે ભગવાનના અર્થે અને સંતને અર્થે ઘણું કર્યું છે. તમારે કઈ તકલીફ હોય તો અમે પ્રાર્થના કરીએ ને એમાં ફોસ બહુ હોય, કેમ જે ભગવાનનો અમે હાથ પકડીને કહી શકીએ કે મહારાજ આ આપણા છો, એને આપણા માટે આટલી આટલી સેવા ભજન ભક્તિ બધું કર્યું છે, ના છે એની ઉપર દયા આપે કરવી જોઈએ. પણ ઓલાનું અમારે કેવું, હું તમારા હગાનું અમારે શું કેવું. તમે કહીએ કો ભગવાનને કહે પ્રભુ હા આમ ન કરો, મારા હાળાના મામાનો છોકરો છે, વાત કરો છો, મારા હાળાના મામાનો છોકરો છે, હા આમ નો હાલે, મારા હાળાના મામાનો છોકરો હા આમ નો, પણ અમારે શું કેવું. એટલે અમે બહુ મૂંઝવણમાં આવી જઈ. પછી તમે અમારા હો એટલે કઈ ના તો ન પાડીએ, પણ હવે એ કઈ ફોસ થાય નહીં. હા, એટલે બને ત્યાં સુધી આવી બધી માંગણીઓ ન કરવામાં સારું કહેવાય. પણ હવે કથા સાંભળતા હોય તેને ખબર હોય કે આવું બધું ન મંગાય, કથામાં જ બેહતા ન હોય. હા, કેમ કથા સાંભળે, હું વહેલો ઉઈ જાઉં છું, ઉઈ જા, બીજું જાગતો જ નહીં. ટીવીમાં સારો પ્રોગ્રામ આવતો જાગ્યો પાછો, કથા સાંભળવા ન જાગે, બાકી બીજું કોઈ કામ આવી ગયું હોય તો પાછો જાગે, એમાં વાંધો નહી. આવું છે, શું બોલે છે, ભક્ત વિના બીજાને તો અમે સંભાળતા પણ નથી એમ કે છે. ભક્ત વિના બીજાને તો અમે સંભાળતા પણ નથી. અને આપણી તો કઠણા ઈ જ છે કે ભગત વિના બીજાને આપણે કેટલા બધા સંભાળવા પડે છે, એટલું નહીં એને માટે કેટલું કરવું પડે છે, જીવવું પડે છે, એને માટે હસવું પડે છે અને એને માટે રોવું પડે છે. ફસ ગયે રે હમ સબ ફસ ગયે. આ કાલ પેલા સુરેશભાઈ ડભાણીની વાતમાંથી કઈક એવું જ ઘણું જાણવા મળ્યું કે એને ભગવાનના ભગત બહુ પ્રધાન, ભગવાનના ભગત માટે એને સંતો ભક્તો માટે જીવવાની એની જે તીવ્રતા ને રૂચિ ને એનું જીવન જોઈને આનંદ થયો. શીખવા જેવું લાગ્યું મને તો, એ શીખવા જેવું લાગ્યું કે જીવવું તો ભગવાન માટે એમ, સંતો ભક્તો માટે. બાકીનાને તો સંભાળવાય નહીં, આમ લખ્યું અમે તો સંભાળતા જ નથી મહારાજ કે. પણ આપણને એમ થાય કે હું ન સંભાળું પણ છે ને મારી આબરૂ, અને ભગવાનને આબરૂ ને કઈ પડેલી નહીં, જરાય નહીં હો. પ્રભુ આબરૂ ના ભગત ઠા મૂકા નહીં, અને ભગવાન ભયના ભગત નહીં. આપણને તેમ લાગે કે આપણે આટલું નહીં કરીએ તો પાછા લોકો શું કહેશે, તેની બીક લાગે, પછી ભય લાગે. ભગવાનને ભય નહીં, એને કોઈ ડર નહીં, અને આબરૂના પ્રભુ પોતે ઉપાસક નહીં. એ બધો ધંધો આપણને પ્રાઇવેટ આપ્યો છે કે આબરૂની ઉપાસના મરો ત્યાં સુધી કરો. એ માટે જીવો આબરૂ સારું, પછી આબરૂ દેહ નહીં, આત્માની નહીં. આત્માને કોઈ ઓળખતો નથી, આત્માને નહીં નામ નહીં ફોટો નહીં કુળ નહીં કુટુંબ નહીં માં નહીં બાપ, આત્માને આબરૂ શું હોય.
મૂળ બધું દેહ હારે જડાણું છે, આખું જગત, અને એને હારું બધા જીવે છે. હવે મને કયો આમાં પરમાત્મા હારું કેટલું જીવા, કોણ જીવા, ક્યારે જીવા, સવાલ છે મોટો. મહારાજ કે અમે તો પ્રેમી ભક્તોના સુખે સુખિયા અને એના દુખે દુખિયા થઈએ છીએ. વારે વાહ, અમે તો પ્રેમી ભક્તને માટે સુખિયા અને એના દુખે દુખિયા થઈએ છીએ. આવી મહારાજે ઇંગોરાળામાં લુણા ખાચરને ત્યાં વાત કરી. પછી શ્રી હરિ ઇંગોરાળાથી નીકળ્યા, પાટી આવ્યા, પાટી ગામ, પાટી. પછી ત્યાંથી પ્રભુ જિંદાવદર ગયા અને ત્યાંથી કારિયાણી પધાર્યા અને ત્યાં માચા ખાચર તથા વીરદાસ પટેલ વગેરેને એ બધાએ સામે આવી ધામધૂમથી મહારાજનું સ્વાગત કર્યું અને ગામમાં શ્રીહરિની સવારી નીકળી. હો ભાઈ, કારિયાણીમાં ત્યારે સવારી પ્રસંગે આધાન સ્વામી સંતો ભક્તોને પરસ્પર કેવો પ્રેમ હતો તે જણાવતા કહે છે, પરસ્પર સબ હેતન માય, એ ચોપાઈ આઈ છે. એક એક સે અતિ મિત્રાઈ, એક એક કો કરે બખાના, કલી જોઈ આશ્ચર્ય માના. પછી કારિયાણીમાં ઉતારા પાણી કર્યા, રસોઈ પાણી થયા, પંક્તિ થઈ, એમાં શ્રીહરિએ પોતે પીરશો. બધાને ભાવથી મહારાજે જમાડ્યું ત્યારે ગ્રંથકારે એવું લખ્યું કે શ્રીહરિ સંતો અને દરબારોને ઘણા સ્નેહથી પીરસતા હતા. પીરસવાનું કામ એક નાનું કામ છે, પણ પ્રભુ પોતે એ કામ કરતા. કરોડો બ્રહ્માંડ જેના એક એક રૂમાડાના છિદ્રમાં લુંબો ઝુંબો ઉડે અને એ બધાને ભાવથી પીરસે છે. લ્યો લાડુ, લ્યો જલેબી, પીરસવાનું. જે ઘરની એક સામાન્ય વ્યક્તિ કરતી હોય, મોટે ભાગે રૂપિયાવાળાને ઘરે તો એનો રસોઈયો જ પીરસતો હોય છે. સાહેબ શેઠાણી પણ નહીં, શેઠાણી તો બાથરૂમના હોદમાં પાણી ભરીને બેઠી હોય, ભેંસ પાણી પડી હોય એમ પડી હોય બાથરૂમમાં. એને બધાને બાથરૂમમાં હોદ હોય, એક પૈસાવાળાને માલિક હોદ હોય. હા, શેઠ જમવા બેઠા હોય, રસોઈયો પીરસતો હોય, સામાન્ય વ્યક્તિ પીરસે. પુરુષોત્તમ નારાયણ પોતાના પ્યારા સંતો ભક્તોને પોતાને હાથે પીરસીને જમાડે છે. લ્યો બોલો, સમજો. અને આજકાલ તો જમાનો એવો આવી ગયો છે, બધું ટેબલ ઉપર મૂકી દેવાનું, જેને જે ફાવે હાથે લઈને ખાઈ લેવાનું. સાલા બીરસવા બીરસવાની વાત લઈ લેવા, હવે આ છે લઈ લેવાનો. એવું જો મોર્ડન હો ગઈ હમ સબ, રોયલ, આ છે લઈને ખાવ. પોતે પીરસતા, એવી નાની નાની સેવા કરતા અને અતિ પ્રેમ આપીને પોતાની મૂર્તિમાં આત્માઓને હેત કરાવી દઈને બાંધી લેતા. આ અતિ પુરુષોત્તમની કળા. હવે અતિ મહત્વનો સ્વામિનારાયણ ભગવાનના વ્યક્તિત્વને અતિ ઉજાગર કરનારો આ દોહો જે મને બહુ પ્રિય છે, આપ રહે નિર્મા નહી, એ અહીં છે. કારિયાણીને સવારી વખતે લખાણેલું, આપ રહે નિર્મા નહી હોય કે બહુ દિન, વશીકરણ યહ મંત્ર સે જગ હી કિયે આધી, જગ હી કિયે આધી. પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એટલા બધા નિર્માની રહ્યા, એટલા બધા નિર્માની રહ્યા, હોય કે બહુ દિન, દિન બહુ દિન, દિન થઈને જીવા. બોલો, તો હવે મારે તમારે આ બધી અકડાઈ હું કામની છે એ સમજાતું નથી. શેનો અહંકાર, શેનું પાણી, શું છે આ બધું? એટલે આપણો બાપ હોય કે અતિ દીન થઈને જીવા, આ અક્ષરધામની ગાદી ઉપર બેઠેલા અતિ દીન થઈને જીવે છે. બીજા ગાદીપતિઓની તો હામું જોયું જાય એવું નથી, હું શું મળતા હોય એમાં. અને બે હે એટલે ત્યારે શું એના હાથમાં હોય, બિચારા કાળ કર્મ ને વાસના ને સ્વભાવ ને વશ જીવડા, પણ મોટાય ખમી ન હોય ક્યાં, હેરાન પરેશાન થઈ ગયા. બોલો, કમાલ કી કથા હે. અને મહારાજ
આપ રહે નિર્માન હિ નિર્માની રહ્યા રહ્યા કેટલા હોય કે બહુ દીન વશીકરણ યહી મંત્ર સે આ વશીકરણ મંત્ર છે નિર્માની રહેવું અતિ દીન રહેવું આ વશીકરણ મંત્ર છે આ જપવાનો મંત્ર નથી વર્તવાનો મંત્ર છે આ મંત્ર થી થયું હું જગહી કિયે આધીન જગ શબ્દ વાપરી નાખ્યો આખી દુનિયા પોતાને આધીન કરી વાળી મહારાજ કે એમ જ કરે બધા બોલો મુશુ મંડાળા ને કોઈ ગણતું નથી મહારાજ કેમ કરે કમાલ છે ને કમાલ વાલા ભક્તો મહારાજ કારિયાણીમાં 5 દિવસ રોકાણા ત્યાંથી નીકળીને શ્રીહરિ દરબાર માચા ખાચરના બહેન રાયબાના કુંડળમાં આવ્યા છે રાયબામાં કુંડળ રહેતા હતા ત્યાં સંધ્યા સમયે મહારાજ કુંડળ પધાર્યા કુંડળના રાયબામાં તથા તેમના ત્રણેય પુત્રો વગેરે ભક્તોએ શ્રીહરિનું ભાવપૂર્ણ સામૈયું કર્યું અને મામૈયા પડગરના દરબારમાં શ્રીહરિએ ઉતારો કર્યો પછી સંધ્યા સમયે સભામાં શ્રીહરિએ નારાયણ ધૂન કરી શ્રીહરિ જ્યારે હૃદયમાં અતિશય પ્રેમ વિહ્વળ થઈને નારાયણ ધૂન કરતા ત્યારે ચિત્તની વૃત્તિને ભગવાનમાં એકાકાર કરી દેતા જોડી દેતા શરીરની શુદ્ધ બુદ્ધ રાખતા નહીં મહારાજ એવા ધૂન ભજનમાં તલ્લીન બની જતા હતા પ્રભુ પોતે આપણને શીખવાડવા શ્રીહરિ સ્વયં પુરુષોત્તમ હોવા છતાં પોતાનું ભજન કરતા હતા ખુદ ખુદ કા ભજન ખુદ ખુદ મેં મસ્ત ખુદ ખુદ મેં અતિ રસતર બતર હો જાતે થે તે બાબત અત્યંત આશ્ચર્યજનક છે બોલો હતી કોઈને સમજાતી નહીં તે જોઈને તો બ્રહ્મા આદિ દેવતાઓ પણ મૂંઝાઈ જતા કે કમાલ છે આ ભગવાન આટલી સરસ ભક્તિ કરે ભગવાન ખુદ આટલા સરસ સંત આટલા સરસ ભગત વાહ ક્યા બાત સબ કારણ કે કારણ હોય મનુષ્ય ભાવ જનાવત સોય ભગવાન પુરુષોત્તમ સર્વનું મૂળ કારણ કારણના કારણ હોવા છતાં મનુષ્ય ભાવ જણાવે તે સૌથી અધિક અલૌકિક દૈવતકારી વાત છે એને માટે અગ્રામગ્રી વાત છે ભક્તજન તેને સમજતા હોય છે ભક્તજન એને સમજતા હોય છે આ કથાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે ભગવાનને દિવાલ હોંહરું વહી જવું કઠણ નથી દિવાલ આવે ત્યારે ઉભા રહેવું સંભારી એ એના માટે કઠણ છે ઉસ દિન મેને કહા હતા કે ભગવાનને માટે અલૌકિકતા દેખાડવી એ જરાય ભાર્ય નથી આપણી જેમ લૌકિક બનીને રહેવું ને એને માટે મોટામાં મોટી અલૌકિકતા સબસે બડા દૈવત એ હે આપણી જેમ જીવવું એ એક ભગતની જેમ ભક્તિ કરવી ને એ રીતે ધૂન બોલવીને પીરસવું ને સેવા કરવી એ એની કળા આપણે માટે અતિ આશ્ચર્યકારક છે જ્યારે ભગવાન પરોક્ષ થાય છે ત્યારે તો અનંત ભક્તો થાય છે જોજો પરોક્ષ થાય છે ત્યારે અનંત ભગત થાય પરોક્ષ હરિ હોત જબ અનંતી ભક્ત હોત તબે પ્રગટ હોય ને તારે એને સ્વીકારવાનું ભગત થવું ભારે પડે છે મૂર્તિ બની જાય પછી બધાને આનંદ પણ મૂર્તિ મંત હોય ત્યાં સુધી તકલીફ રહેશે બધાને તકલીફ એક જ કંઈક કહેશે તો અપમાન કરશે તો મોટા સંત હોય ને ત્યારે એવું ગોપાલન સ્વામી નિષ્કોળાન સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અત્યારે ધરતી ઉપર હોય તો કદાચ ઘણા લોકો એનાથી બીવે કારણ કે ટૂંકા ચાલે તાર ક્યાં જાય મહાત્માનંદ સ્વામી કયું કૂતરું હાડક્યું કરડે છે એને ખબર હતી શિવલાલભાઈ હોપારી ખાત ભર સભામાં આવું માર્યું ઉભા થઈને થૂકી આવ્યા પણ એણે એ સંતની સેવા કરી દૂર ન થઈ ગયા આપણને તો માન આપે તો નજીક થવાય ને અપમાન કરે દૂર થઈ જવાય તરત જ એવો અહમનો કીડો માથામાં ખદબદવા માંડે વાત કરો કેટલી પ્રતિક્રિયા આપી દે મન એટલા બધા ઘાટ થઈ જાય એટલો બધો એ આમ અપસેટ થઈ જાય કા હું જીવું કા એક વેણમાં હળગ્યા આખા પછી કે મને બહુ બીક લાગે મને બહુ બીક લાગે મને બહુ બીક લાગે સારું
અધર્મની બીક નથી લાગતી, આજ્ઞા લોપમાં બીક નથી લાગતી, રૂલ્સ તોડવામાં બીક નથી લાગતી, મર્યાદા ભંગ કરવામાં બીક નથી લાગતી, પાપ કરવામાં બીક નથી લાગતી, ધંધામાં આગું પાછું કરવામાં બીક નથી લાગતી, સંતથી બીક લાગે છે. સાધુની બીક લાગે છે, એમાં હારા ને મોટા ને હાચા સાધુ હોય એની, હો પાછા એના જેવા હોય ને એની બીક નહીં લાગતી. ત્યાં તો તાળીઓ દે, ભેગા નાસ્તો કરે, મજા કરે, ફરવા જાય, મોઢા ડાળીને વાતો કરે, રોજ ફોન થાય એકબીજાને. પણ મોટાને સાચા સાધુ હોય એની, અને હંમેશા અહંકારીઓને, માનીઓને, દેહાભિમાનીઓને બહુ બીક લાગે છે. પાછા એ લોકો એ સ્વીકારવા તૈયાર નથી કે અમે એટલા માની છીએ, અભિમાની, દેહાભિમાની છીએ, એને હોતું જ નથી પાછું. બસ આનું નામ ભગવાનની માયા. જ્યારે ભગવાન પરોક્ષ હોય ત્યારે તો અનંત ભક્તો થાય છે ભાઈ, પરંતુ જે પ્રત્યક્ષને માને ભજે તે જ અક્ષરધામમાં જાય છે, એવું અહીં લખ્યું છે.
પ્રોક્ષ હરિ જબ હોત અનંત હિ ભક્ત હોત તબે, પ્રોક્ષ હરિ જબ હોત અનંત હિ ભક્ત હોત તબે, પ્રોક્ષ હરિ હોત જબ અનંત હિ ભક્ત હોત તબે, પ્રોક્ષ હરિ હોત જબ અનંત હિ ભક્ત હોત તબે.
પ્રત્યક્ષ માને તો અક્ષરધામ મેં જાત તે,
પ્રત્યક્ષ માને
અક્ષરધામ મેં જાત તે, અક્ષરધામ મેં જાત તે,
અક્ષરધામ મેં જાત તે.
ભગવાનને પ્રત્યક્ષ માને ત્યારે અક્ષરધામ જવાય છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં એવું બધું છે. જોકે પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર હાલતા ચાલતા મનુષ્ય કાર્ય જ્યારે પ્રગટ ન હોય ત્યારે કોઈનું કલ્યાણ થતું નથી એવો આનો અર્થ ન થાય. કેમ, જે વચનામૃતમાં બાદ આવે, વચનામૃત એમ કહે છે કે પ્રગટ મૂર્તિ માન ભગવાન મનુષ્ય કાર્ય ધરતી ઉપર હોય ત્યારે એનો આશરો કરો, અને ભગવાન પ્રગટ મૂર્તિમાન મનુષ્ય દેહ ધરતી ઉપર ન હોય ત્યારે એવા જે મોટા સંત હોય કે જેમાં સાક્ષાત ભગવાન રહ્યા હોય એનો આશરો કરો, અને એવા સંત પણ જ્યારે ધરતી ઉપર ન હોય ત્યારે ભગવાનની અષ્ટ પ્રકારની જે મૂર્તિ છે એમાં પ્રત્યક્ષ ભાવ રાખીને એનો આશરો કરવો, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. માટે મૂર્તિથી કલ્યાણ નથી એવું નથી, પણ શરત એટલી છે, પ્રત્યક્ષ ભાવ. પ્રત્યક્ષ ભાવ તો જોઈ જ, ભગવાનને પ્રગટ માન્યા વગર તો કલ્યાણ ન થાય, ચાહે મનુષ્ય આકારે ભગવાન હોય યા મૂર્તિ આકારે. શરત એટલી છે, એને સાક્ષાત પ્રગટ પરમાત્મા માનવા પડે. મનુષ્યધારી ભગવાન હોય, મનુષ્ય તનધારી, ત્યારે એને મનુષ્ય માને કલ્યાણ ન થાય, અને મૂર્તિરૂપ ભગવાન હોય ત્યારે એને મૂર્તિ માને કલ્યાણ ન થાય. મનુષ્યરૂપ ભગવાનને પણ સાક્ષાત પ્રગટ ભગવાન માનવા પડે, અને મૂર્તિરૂપ ભગવાનને પણ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ માનવા પડે. કલ્યાણ પ્રગટ માનવા જ થાય છે, ચાહે મૂર્તિને માનો યા મનુષ્યરૂપ મહારાજને માનો. એ વાત આવી છે. આનો અર્થ એવો ન થાય કે મૂર્તિથી કલ્યાણ ન થાય. ખ્યાલ આવી ગયો? કેમ, જે મૂર્તિથી કલ્યાણ શાસ્ત્રોમાં લખ્યું છે અને અનંતનું થયું છે, અને જો એમ અર્થ ન કાઢો તો વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમ ના 12 વાગ્યા સુધી જીવાત્માનું કલ્યાણ થયું, પછી બંધ થઈ ગયું, એવો અર્થ થાય. જો આવો અર્થ ન કાઢો આ સોરઠાનો, તો કલ્યાણ તે દાડાનું બપોરનું બનશે, દશમ ના બપોરનું 86, એવું છે નહીં. કલ્યાણ તો આજે થાય છે. શરત કેટલી છે? મૂર્તિમાન પ્રગટ ભગવાનનો સ્વીકાર કરો, બસ આ વાત છે. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ મામૈયાના દરબારમાં રાત્રે પહોંચ્યા છે. સવાર થયું, ત્યારે કુંડલમાં વહેલી સવારે સંતો ભૈરવ રાગના કીર્તનો ગાવા લાગ્યા. શ્રીહરિ જાગી ગયા, ચૂપચાપ આવીને છાની રીતે ત્યાં કીર્તન સાંભળવા બેસી ગયા કે જ્યાં સંતો કીર્તન ગાતા હતા. પછી સૂર્યોદય થયો, સંતો કીર્તન ગાયા કરે છે, મહારાજ સાંભળ્યા કરે છે. અંજવાળો થયો ત્યારે મહારાજને પોતાની પાસે બેઠેલા સંતોએ ભાળ્યા, યાની કે પેલા તો દીવા ફાનસ અંજવાળા હતા નહીં. સંતોને બહુ આશ્ચર્ય છે, ગો મહારાજ તમે અહીંયા આવીને બેસી ગયા છો? હાવ આમનામ હાવ અમારી જેમ હેઠે સંતો એકદમ ઊભા થયા, સુંદર ગાદી બિછાવી દીધી મહારાજને. પછી શ્રીહરિ એ ગાદી ઉપર બેઠા બધા સંતોની વચ્ચે. ક્યારેક સાધુ બેઠા છે, સવારનો સમય છે, મામૈયાનો દરબાર છે, ભગવાન શ્રીહરિ કુંડળમાં બિરાજમાન છે. પછી શ્રીહરિએ સંતો સાથે વાતું કરવા માંડી. વાત કરતા કરતા કહ્યું, સંતો સૌનું હિત વિચારી અમે નિયમરૂપી નિર્ભય વજ્રનો કોટ બાંધ્યો છે. સંતો એ કોટના જેવો બીજો કોઈ સુખદાયક કોટ નથી, રક્ષક નથી. તેના મૂળ પાતાળ સુધી છે, નિયમરૂપી કોટના મૂળ પાતાળ સુધી છે અને અક્ષરધામ સુધી ઊંચો છે. કદાચ તમારા ફરતો કોઈ કોટ નો હોય, તમારા ગામ ફરતો કોઈ કોટ નો હોય, તમારા દેશ ફરતો કોઈ કોટ ન હોય, પરંતુ તમે અમારા આપેલા નિયમરૂપી કોટને જો રાખશો તમારા ફરતો, તો તમે અક્ષરધામ સુધી એ ઊંચા કોટની ઓથે કોઈ દુઃખને નહીં પામો. અરે એ અમારા બાંધેલા કોટને દેખીને કાળ અને કર્મ પણ દૂર જ રહે છે, તો કામ ક્રોધાદિક તમારી પાસે કઈ રીતે આવી શકે? કાળ અને કર્મ પણ એ કોટને તોડીને તમને દુઃખ દેવા સમર્થ નથી. બસ અમારી આપેલી આજ્ઞાઓ રૂપી કોટની અંદર તમે રહેજો, પ્લીઝ આજ્ઞા તોડીને બહાર ન જતો. હે સંતો, તમારી રક્ષાને માટે તો હું રાત દિવસ વિચાર કરતો રહું છું. સંતો રાત દિવસ હું ચિંતા કરું છું, તમારા હિતની તમારી રક્ષા કરવા માટેની મને ચિંતા રહે છે રાત દિવસ, એવું મહારાજ બોલે છે હવારના પોરમાં. સત્સંગી તો મારા મિત્ર છે, એક મિત્ર જ બીજા મિત્રનું હિત કરે છે. સંતો અને સત્સંગી તો મારા મિત્ર છે. આવી બહુ સરસ બધી વાતો કુંડળધામમાં કરી અને પછી મહારાજ ત્યાંથી ખાંભડા ગયા છે. ખાંભડામાં બધાને આનંદ આપી ભગવાન શ્રીહરિ સારંગપુર વધાર્યા અને ત્યાં જીવા ખાચાના દરબારમાં સભામાં શ્રીહરિ બિરાજમાન થયા. અને મહારાજ વાત કરતા કરતા કે ઉચ્ચ કોટીના ભગવાનના ભક્ત તો નૌકા સમાન છે. સાંભળ્યું બધા નહીં, ઉચ્ચ કોટીના ભગવાનના સંતો ભક્તો નૌકા સમાન છે, એટલે માન છોડીને એમની સેવા કરવી જોઈએ, માન છોડીને નિર્માની કુણા લાબરા જેવા થઈને એમને નમવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. અભિમાન છોડી દે, જેને જેટલું પોતાનું ધાર્યું કરવાનો આગ્રહ રહે છે તેને તેટલું માન છે, માન છે, માન છે. સમજું સારંગપુર વાત કરે છે, સળગતા અગ્નિમાં પેસવું સહેલું છે પણ નિર્માની થવું તે ઘણું કઠણ છે. સળગતા અગ્નિમાં તમે પેહી જાઓ, થઈ શકે તમારાથી, પણ હાવ નિર્માની રહેવું, કુણા વર્તવું એ કઠણ છે. ભલ ભલાને કઠણ છે, આપણને ખબર છે. જે હરિભગત પોતાના મનમાં ક્યારેય માન ના આવવા દે તો તેને આત્મવેતા મહાપુરુષ માનવો સાહેબ, પછી એને સામાન્ય ન માનવો, માયા તરી ગયેલો. સારંગપુરમાં બીજે દિવસે સભામાં શ્રીહરિ તુલસીદાસના પદો સંતો પાસે ગવડાવ્યા, જાકે પ્રિય ન રામ વૈદેહી, આ પદો ગવડાવ્યા. પછી હેતથી પોતે કહેવા લાગ્યા, કથા વાર્તા કીર્તન ધ્યાન સ્મરણ અનેક ઉપચારોથી પૂજા આ રીતે ભગવાન પરાયણ રહેવું એને સત્સંગ કહેવાય છે, તેનો પ્રસંગ હે સંતો ભક્તો તમે ક્યારેય છોડતા નહીં. કથા વાર્તા કીર્તન ધ્યાન સ્મરણ આ ક્યારેય છોડતા નહીં, આવરી ડે આ બધું થવું જોઈએ. જેટલી વાર ભગવાન સાંભળે એટલો સત્સંગ છે, એટલો કાળ. જેટલો કાળ ભગવાન સાંભળે, જેટલો સમય, જેટલી સેકન્ડ, જેટલા કલાક, એટલો સત્સંગ. અને જેટલી વાર ભગવાનને ભૂલી જવાય એટલો કુસંગ છે. સત્સંગ કુસંગની કોઈ અલૌકિક એંગલથી વ્યાખ્યા થઈ રહી છે. જેટલી વાર ભગવાન સાંભળે એટલી વાર આપણે સત્સંગી, અને જેટલી વાર ભગવાન ભૂલી ગયા એટલી વાર આપણે કુસંગી. એમ સમજો, એવા કુસંગથી ડરતા રહેવું, અર્થાત ભગવદ્ વિસ્મૃતિથી બહુ ડરવું, બહુ ડરવું કે રખે ભગવાન ભૂલાઈ જાય, રખે ભગવાન ભૂલાઈ જાય. જડ ભરત બહુ ડરતા હતા, એ ડરને મારે એણે વ્યવહારમાં ધ્યાન દીધું જ નહીં, ગાંડાની પેટે વર્ત્યા. અંત્યનું 17મું, કુસંગથી નિર્ભય રહેવું નહીં. કયો કુસંગ? વિસ્મરણ, હરિવિસ્મરણ રૂપ કુસંગથી નિર્ભય. ભગવાન ભૂલાઈ જાય થોડી વાર તો અતિ ફડકો થઈ જાય, ડરી જવા, હું ભગવાન ભૂલી ગયો, કઈ સેકન્ડમાં ભગવાન મને સ્મરણમાં નહોતા, મારી એક સેકન્ડ એક મિનિટ યા જે કાંઈ કાળ ભગવાન ભૂલીને આપણે કાઢી નાખ્યો હોય, એની બહુ બળતરા થાય, બહુ ડર લાગે. એવી વાત છે. આ ચોપાઈ બહુ પ્રસિદ્ધ છે, આપણે બધા બહુ ગાય છે, હું સંભળાવી દઉં.
હરિ વિસ્મરણ, હરિ વિસ્મરણ જીતનો હોય, કીતનો જાન ના કુસંગ સોય, કીતનો જાન ના કુસંગ સોય. સો કુસંગ નિર્ભય હોય ના વિચરના, નિર્ભય હોય ના વિચરના.
બીજા બધા જે કુસંગ છે, બીજા બધા કુસંગ છે એનાથી તો ડરવું, પરંતુ અહીંયા એ બધા કુસંગની વાત નથી. અહીં જે ડરવાની વાત કરે છે ને, એ ભગવાનને ભૂલી જવા રૂપ કુસંગ છે, એનાથી ડરવાની વાત કરે છે, કે જેની આપણને ખબર જ નથી કે આ કુસંગ છે અને એ ભયાવહ કુસંગ. આવું ક્યારેક સાંભળ્યું હોય તો ભગવાન ભૂલી જવાય, પછી ફડકો થઈ જાય, ડર લાગે. એક એક પોઈન્ટ, એક એક સાર હલબલાવી નાખે એવું છે. વાલો મારો સારંગપુરમાં વાતો કરે છે, હરિવિસ્મરણ રૂપ કુસંગથી ડરવાની. એ વખતે બોટાથી ભગવ દોષી વગેરે બધા હરિભક્ત સારંગપુર મહારાજને મળવા દર્શન કરવા પગે લાગ્યા, દંડવટ કર્યા, મેવા મીઠાઈના ટોપલા મૂક્યા. ત્યારે શ્રી હરિને હમીર ખાચર કહેવા લાગ્યા કે મહારાજ, હા ભગા દોષી, બહુ સારા સત્સંગી થયા છે. હે મહારાજ, એમના પિતાનો વિરોધ બહુ છે, છતાં પણ આ ભગા દોષી સત્સંગમાં આડો કર્યા. ભાઈચંદ શેઠને સત્સંગ ગમતો નથી અને બાપાને, પણ આ ભગા દોષી તો એવો અડગપણે સત્સંગ રાખે છે, અને મહારાજ એમના સદગુણોને કારણે બોટાદમાં ઘણા સત્સંગ થયો છે. ભલો હાર નામ સત્સંગી, એના સદગુણને કારણે બોટાદમાં કેટલાય સત્સંગ થયો. આપણા સદગુણને લઈને બીજાને સત્સંગ થાય તો આપણે ખરા અર્થમાં સત્સંગી ગણાઈએ, પણ આપણા સ્વભાવને આપણા અવગુણને લઈને કોકના સત્સંગ ટળી જાય, એ કાંઈ સત્સંગીપણું છે, એ કાંઈ સંતપણું છે, એ કાંઈ આચાર્યપણું છે, કે કેટલાકના આપણા જીવન જોઈને, વાણી જોઈને, વર્તન જોઈને સત્સંગ ટળી જાય ભલામણ. ભગાદોશીના જીવનને અને સદગુણને જોઈને બોટાદમાં કેટલાય સત્સંગ થયો. ધન્યો ધન્યો ભગાદોશી. આવી વાત સાંભળીને ત્યારે શ્રીએ કહ્યું, જ્યારે સુખ સગડતા હોય ત્યારે તો સૌ કોઈ સત્સંગ કરે ભાઈ, અને મનમાં ભક્તિભાવ પણ અપાર રાખે, બધી અનુકૂળતા હોય, બધા સાથ દેતા હોય, ત્યારે તો બહુ બધાને સત્સંગ થાય ને ભક્તિભાવ અપાર આવી જાય, પણ વિપત્તિના સમયમાં સત્સંગ રાખે ત્યારે ખરી પરીક્ષા થાય. વિપત્તિ એ જ કસોટી છે, હૃદયનો જે ભાવ હોય તે વિપત્તિ રૂપ કસોટીમાં બહાર આવી જાય છે, હોય એવો દેખાઈ જાય, પ્રગટ થઈ જાય. હો હૃદયનો ભાવ ક્યારે અપમાન થાય, વિપત્તિ આવે, કોઈ સત્સંગ કરવામાં સાથ ન દે, સત્સંગ કરવામાં, ભજન કરવામાં, દાન કરવામાં, સભામાં જવામાં, માળા કરવામાં કોઈ સાથ ન દે, ત્યારે જે હોય એ બારું આવે. કા દુઃખી થઈને બધું મૂકી દે ને, કા પછી અડગપણે સત્સંગ કર્યા કરે, કોઈને ગણે નહીં. જે આત્મતત્વને સમજતો હોય તે જેમ જેમ દુઃખ પડે ને તેમ તેમ સુખ માને. દેહાભિમાનીથી આત્મજ્ઞાનીની વાત અલગ પાડી. દેહાભિમાનીને જેમ જેમ દુઃખ આવે ને એમ ઢીલો પડી જાય, અને આત્મજ્ઞાની આત્મતત્વને સમજનાર પુરુષને જેમ જેમ વિપત્તિ પડે એમ એમ એ સુખ માને, ભગવાનની કૃપા માને, પ્રભુ પ્રસાદ માને. આત્મજ્ઞાન સિવાય જગતમાં તેનો વિજય થતો નથી. વિજયી થવું હોય તો આત્મજ્ઞાન જોઈ. શ્રી હરિ આવી બધી સારંગપુરમાં વાત કરી. બોટાદના હરિભક્તોએ ખૂબ આગ્રહ કર્યો, બોટાદ પધારો મહારાજ. મહારાજે આમંત્રણ સ્વીકાર્યું. પછી શ્રીહરિ સારંગપુરથી બોટાદ પધાર્યા, અમીર ખાચરના દરબારમાં ઉતર્યા. ત્યાં ભગા દોશી પોતાના પિતાને પૂછ્યા વગર રસોઈ માટે સીધું લઈને આવ્યા. મહારાજે કહ્યું, બાપુજીને પૂછીને લાવ્યા તો કે પૂછ્યા વગર છાનો લેવો? મહારાજ કે એવું અમે નહીં લઈએ, પાછું લઈ જાઓ. પછી પાછું લેવા એના પિતાને વાત કરી, હું આવી રીતે સીધું લઈને ગયો હતો પણ તમને પૂછ્યા વગર છાનું લઈને ગયો એટલે સ્વામિનારાયણ ભગવાને મારું સીધું લીધું નહીં. ત્યારે ભાઈચંદ શેઠને ભગવાન સ્વામિનારાયણનો ગુણ હે કે વાહ, સ્વામિનારાયણ મહાન છે, એમાં એનું ઘણું ભલું થઈ ગયું. શ્રીહરિ થોડા દિવસ બોટાદ રોકાઈને નાગડકા તરફ જતા હતા, પણ વચમાં લોયા ગામ આવ્યું. લોયાની પાસેથી નીકળ્યા ત્યારે ગામના લોકોનો ત્યાં એકદમ દર્શન ભાવને જમાવ થઈ ગયો હતો. બધા ભેગા થઈ ગયા હતા, બધા વિનંતી કરવા માંડ્યા કે પ્રભુ અહીં ગામમાં પગલા કરતા જાઓ. એમનો વિનય અને ભક્તિભાવ જોઈને શ્રી હરિ લોયા તરફ વળ્યા અને નદીને કાંઠે મુકામ કર્યો. ત્યારે ત્યાંના ભક્તોનો પ્રેમ જોઈ ગ્રંથકારે એવું લખ્યું, જેને જેના ઉપર હેત હોય તેને તેના માટે કોઈ પણ કામ કરવું કઠણ લાગતું જ નહીં. હેત હોય તો મહારાજને હેત હતું તો હરિભક્તો માટે લોયા નદીને કાંઠે જઈને બેઠા, અને હેત વિના જે કરવું પડે તે તો અતિ કઠણ પડે છે બધાને. ભાઈ બીજી વાત કરે છે મહારાજ નવીન એંગલથી, જીવ જેને પોતાનું જાણે તે અણુ સમાન હોવા છતાં એને મેરુના જેટલું મહાન લાગે છે. પોતાનું અણુ હોય તોય મેરુ જેવું મહાન લાગે, કેમ છે? પોતાનું. અને જેને પોતાનું ન માને જીવ, જે પોતાનું ન મનાય તે મેરુના જેવું મહાન હોય, મેરુના જેવું અગત્યનું, તો પણ અણુના જેવું એને અલ્પ મનાય, થોડું મનાય, તુચ્છ મનાય છે. આ તકલીફ છે. માટે મોટા સંતો એક યુક્તિ શીખવાડે છે કે તમારે ભગવાનમાં હેત કરવું હોય તેને પોતાના માની લો, સંતો ભક્તોમાં હેત કરવું હોય તો એને પોતાના માની લો, એટલે એ તમને મહાન જ લાગે અને હેત જ થાય. આ પોતાનું માની લેવાનું રહસ્ય છે. એમાં સાયકોલોજીકલ આ બાબત પડેલી છે કે એમાં આ ફળ મળે. માટે પોતાના મન સ્નેહ થયા વિના શ્રીહરિની મૂર્તિ ક્યારેય ધારી શકાતી નથી. સ્નેહ થયા વિના શ્રીહરિની મૂર્તિ ક્યારેય ધારી શકાતી નથી. સ્નેહરૂપી દોરીથી ધર્મના લાલ શ્રીહરિની મૂર્તિ તરત જ દેખાઈ આવે છે. લોયાના બધા હરિભક્તોને ખૂબ રાજી કર્યા. પછી લોયાથી ભગવાન સ્વામિનારાયણ નાગડકા સુરા ખાચરને ઘેરે પધાર્યા. મહારાજે જ મોકલ્યા હતા એમને ઇંગોરાળાથી, અને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. એટલે હવે એ સુખી થયો. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ થાળ જમ્યા. પછી શ્રીહરિએ એક એક સંતનો હાથ પકડી પકડીને ભોજન કરવા માટે પંક્તિમાં યોગ્યતા પ્રમાણે બેહાડ્યા. આવો સ્વામી, અહીં તમે બેહો. સ્વામી, અહીં તમે બેહો. શું સ્વાગતાન મહેમાન ગતિને આદર આપે જોત ખરા ભગવાન. મહારાજ ધામમાં ગયા પછી કોઈ આવા ગાદીપતિ નથી થયા કે એણે આટલા સંતોને આદર આપીને માનથી હાચવા પ્રેમ આપ્યો હોય. એ એક જ હતા, અદભુત હતા. એ હવા તો જેણે માણ્યો એને માણ્યો. અદભુત જો તો ખરા. જેવની કી જીમી રીત, બેઠને બોલની કી રીત જીમી, શિખાવત કર પ્રીત સર્વોપરી સંત કુ કરણ હિ. જો તો ખરા, સંતોને સર્વોપરી કરવાને માટેનું ભગવાનના દિલમાં તાન હતું કે મારા સંતો સર્વોપરી થાય એમ. આવું તાન કોને હોય? સાચા મા બાપ હોય એને હોય. અને પોતાના સંતોને મહાન બનાવવા માટે તેમની જમવાની, બેસવાની અને બોલવાની જે જે રીત હોય એને મહારાજ શીખવાડતા, તમે આમ બોલો, આમ જમો, આમ રહો પ્રેમથી. સ્વયં શ્રી હરિ જમવાના અન્નને મેળવીને જમવાની રીત બધા સંતોને દેખાડતા. જળથી અને મારી આજ્ઞાથી અન્ન નિષ્પાપ થાય છે સંતો, તમે એમ કરજો. આજ્ઞારૂપ મારી મૂર્તિ છે તે દરેક ઇન્દ્રિયોને દરવાજે ઊભી છે, તે દરવાજે ઊભી રહેલી મૂર્તિની આજ્ઞાને અનુસારે વિચાર કરીને ક્રિયા કરવી હો સંતો. તે મૂર્તિની આજ્ઞા તો વિધિ નિષેધ રૂપ છે, એટલે તે વિધિ નિષેધ રૂપ આજ્ઞાની મર્યાદા અખંડ રાખવી, તેને ક્યારેય તૂટવા દેવી નહીં. મહારાજનો હંમેશા આગ્રહ રહ્યો. પછી સંતો ભક્તોની સભા થઈ, સુરા ખાચર અને તેમના પરિવારે શ્રીહરિની તથા સંતોની પૂજા કરી અને સંધ્યા સમયે આરતી બાદ શ્રીહરિએ ઊભા થઈ તાળી પાડીને જાજી વાર સુધી ધૂન કરી છે. વાલા ભક્તો, એ કથા કાલે અમે રવિ સભામાં આપને સંભળાવશું. અત્યારે આપની રજા માંગીએ છીએ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.